તારીખ 15/5/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 506 અને 570 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 324
પ્રવચન અમૃત પત્ર 506 ઠાણાંક સૂત્રનો નીચે આધાર લેવાના છે એ વિષય ઉપર વાત કરે છે. મૂળી જ્ઞાની પુરુષોની વિશેષ શિખામણ વૈરાગ્ય ઉપશમ પ્રતિબોધથી જોવામાં આવે છે. શું કહે છે? જ્ઞાની પુરુષ પણ મુખ્યપણે વૈરાગ્યને ઉપશમનો બોધ આપે છે. કેમ કે જીવ અવૈરાગ્યમાં એટલે આસક્તિમાં ઊભો છે અને તીવ્ર રસવાળા પરિણામ ચાલે છે, ચીકણા પરિણામ જીવને ચાલે છે, એટલે વિશેષપણે એની શિખામણ આપે છે. જીનના આગમ ઉપર દ્રષ્ટિ મૂકવાથી એ વાત વિશેષ સ્પષ્ટ જણાઈ શકશે અને જીનાગમમાં પણ એ વાત વિશેષ પ્રકારે વૈરાગ્યને ઉપશમની જ કહી છે એમ આગમ ઉપર દ્રષ્ટિ મૂકવાથી પણ જણાશે. સિદ્ધાંત બોધ એટલે જીવ અજીવ પદાર્થનું વિશેષપણે કથન, તે આગમમાં જેટલું કર્યું છે તે કરતા વિશેષપણે વૈરાગ્યને ઉપશમને કથન કર્યા છે. જીનાગમની અંદર પણ સિદ્ધાંત બોધ કરતા ઉપદેશ બોધનો વિશેષ પ્રકારે વિસ્તાર જોવામાં આવે છે એમ કે વિશેષપણે બે વખત લખ્યું છે. શા માટે? કેમ કે તેની સિદ્ધિ થયા પછી એટલે કે વૈરાગ્યને ઉપશમ પ્રાપ્ત થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે અથવા જ્ઞાનની નિર્મળતા સહેજે થશે. જ્ઞાનની નિર્મળતા થતાં બે વાતનો ફાયદો છે. એક સિદ્ધાંત બોધ સમજાય છે અને એ સિદ્ધાંત બોધથી પરમાર્થ કેવી રીતે સધાય એ પણ સમજાય છે. જ્ઞાનની નિર્મળતાને એટલે કે પોતાનું પ્રયોજન પણ વધારે સમજાય છે અથવા કર્તવ્ય અને અકર્તવ્યની સૂઝ જીવને ત્યાર પછી જ આવે છે, એ પહેલા આવતી નથી. અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે અંગીકાર કરી શકે છે અથવા ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે. કોઈને તો સહજ માત્રમાં સમજાય છે, કોઈને સમજતા થોડી વાર લાગે પણ પરિશ્રમ ઓછો પડે નિર્મળ વિચારધારા હોય તો. એટલે તેની પણ સહેજે સિદ્ધિ થશે, એટલે સિદ્ધાંત જ્ઞાનની પણ સહેજે પ્રાપ્તિ થશે અને તેમજ થતું હોવાથી ઠામ ઠામ એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે જીનાગમની અંદર પણ વૈરાગ્યને ઉપશમનું વ્યાખ્યાન આ કારણે ઠામ ઠામ કર્યું છે એમ જોવામાં આવે છે. જો જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્યને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે. હવે શું કહે છે કે કોઈને વૈરાગ ઉપશમ થોડા જાજા પ્રમાણમાં થોડા અથવા ઘણા આવ્યા હોય એ જીવ પણ જો આરંભ અને પરિગ્રહની પ્રવૃત્તિ વિશેષ દ્રષ્ટિ જો કરી લે તો એના વૈરાગ ઉપશમ પાછા ચાલ્યા જાય, એટલે થોડું કમાયેલું એ પાછું ખોઈ બેસે. કેમ કે આરંભ પરિગ્રહ તે અવૈરાગ અને અનુપશમના મૂળ છે અને વૈરાગ અને ઉપશમના કાળ છે. વ્યાખ્યાને ક્યાં વાત લઈ ગયા? સિદ્ધાંત બોધ, ઉપદેશ બોધ, એ બધી વાત કરતા કરતા છેવટે પાછું ભજન ક્યાં લઈ ગયા? વૈરાગ્ય અને ઉપશમ ઉપર. અને પોતે કહે છે એમની જીનના આગમ પણ એમ જ કહે છે, વિશેષપણે એ જ વાત કરે છે, વિસ્તારથી એ જ વાત કરે છે. ખરી છે કે આરંભ અને પરિગ્રહ, એટલે આરંભ અને પરિગ્રહ પ્રત્યેના પોતાના તીવ્ર પરિણામો, એ અવૈરાગ્ય છે એટલે આસક્તિ, અને અનુપશમ એટલે ચીકણા પરિણામના મૂળિયા છે. અર્થાત વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. એને મારી નાખે વૈરાગ્ય અને ઉપશમ ને આવ્યા હોય તો એને મારી નાખે. શ્રી ઠાણાંગ સૂત્રમાં આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેથી નિવર્તવું યોગ્ય છે એવો ઉપદેશ થવા આ ભાવે દ્વિભંગે કહે છે. એટલે બે પ્રકારે અસ્થિ ને નાસ્તિ થી વાત કરે છે. દ્વિભંગી એટલે બે ભંગ, ચોભંગી એટલે ચાર ભંગ. તો ઠાણાંગ સૂત્રની અંદર અસ્થિ નાસ્તિ થી આ વિષયમાં નીચે પ્રમાણે દ્વિભંગી કહી છે કે જીવને મતિ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહની વૃત્તિ તીવ્ર હોય ત્યાં સુધી. શ્રુત જ્ઞાનાવરણી જીવને ક્યાં સુધી હોય? એનો જવાબ પણ એક, આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. અવધિ જ્ઞાનાવરણી ક્યાં સુધી હોય? કે આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. મનોપર્યવ જ્ઞાનાવરણી ક્યાં સુધી હોય? કે આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. તો જો મતિ જ્ઞાનને શુદ્ધ જ્ઞાન હોય તો બીજા જ્ઞાનને તો આવરણ કરે કરે ને કરે જ, કેમ કે એ તો વિશેષ નિર્મળતા એ પ્રગટે છે. અને જીવને કેવળ જ્ઞાનાવરણી ક્યાં સુધી હોય? કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. એટલે કે પાંચે જ્ઞાનને આવરણ કરે છે આરંભ અને પરિગ્રહ પ્રત્યેની આસક્તિના પરિણામ. જીવના પાંચે જ્ઞાનને એટલે સંપૂર્ણ બધા જ જ્ઞાનને આવરણ કરનારા છે. એમ કહીને દર્શનાદિના ભેદ જણાવી પછી દર્શન આવરણીય લીધું છે. હા, 17 વાર તેને તે વાત જણાવી છે. આ તો 5 વખત કહી પોતે. ઠાણાંગ સૂત્રમાં તો 17 વાર એ વાત કરી છે. 5 જ્ઞાનના ભેદ લીધા, પછી 5 દર્શનના ભેદ લેશે, એમ કરીને બીજા પણ કર્મના ભેદ લેશે, આવરણના ભેદ લેશે. તે આવરણો ત્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. આવું આરંભ પરિગ્રહનું બળ જણાવી ફરી અર્થ આપત્તિ રૂપે પાછું તેનું ત્યાં જ કથન કર્યું છે. ફરીને પાછી એ વાત ઉપાડી એમણે કે જીવને મતિ જ્ઞાન ક્યારે ઉપજે? સમ્યક મતિ જ્ઞાન કે આરંભ પરિગ્રહથી નિવર્તે ત્યારે. હા, હું આગે કરી દીયા હે, આપ કલ નહીં થે ને, દેખો વો વાત ફિર સે લેતે હૈ. આરંભ પરિગ્રહનો સાદો અર્થી લીધો છે, વૈરાગ ઉપશમની વાત કરે છે. ગ્રહ કુટુંબ જે સંયોગો છે એમાં પોતાપણું, શું અહંભાવ, પોતાપણું, હા પોતાપણા ભાવની વાત છે. દ્રવ્યમાં તો શું છે, કોઈને ઓછો કોઈને વધારે હોય, એ તો પૂર્વ કર્મોના ઉદય પ્રમાણે હોય. પણ પોતાના પરિણામ જે થાય તીવ્રપણે એ પ્રત્યેના, તે આરંભ છે. અને આમ કામ કરવું, આ કાર્ય કરવું, આ કાર્ય કરવું, હવે આમ કામ કરવું, હવે આમ કામ કરવું, એ બધો આરંભ છે. હા, પણ એ શું કે પોતાના ભૌતિક સાધનોની અનુકૂળતા, સંયોગોની અનુકૂળતા પ્રત્યેના જે પોતાના ભાવો ઉત્પન્ન થયા કરે એ આરંભ છે. અને જેને જેમાં પોતાપણું કરતા પોતાના સ્વરૂપનું વિસ્મરણ થાય એને પરિગ્રહ કહે છે, મૂર્છા પરિગ્રહ. શું કુમાર સ્વામીનું સૂત્ર શું છે? મૂર્છા પરિગ્રહ. મૂર્છા એટલે શું? બેભાનપણું. પોતાના સ્વરૂપનું બેભાનપણું ક્યારે થાય? કે પરદ્રવ્યમાં પોતાપણું થાય ત્યારે. આ શરીર મારું, આ કુટુંબ મારું, આ પૈસા મારા, આ આબરૂ મારી, આ ઘર મારું, આ બધી વસ્તુ છે, જે મને સંયોગ મળ્યો તે બધો મારો પોતાનો છે, એમાં જીવ મૂર્છિત થાય છે. એટલે બેભાન થાય છે, પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. એ અને પછી એ પ્રત્યે કાર્ય કરવાના જે પરિણામ છે એને આરંભ કહે છે. એ બંને પ્રકારના પરિણામ જીવના જ્ઞાનને આવરણ કરે છે. અને એ પરિણામોથી જીવ નિવર્તે ત્યારે એને મતિ જ્ઞાન ઉપજે, ત્યારે એને શ્રુત જ્ઞાન ઉપજે, જેમ જેમ વધુ નિવૃત્ત થાય ત્યારે એને અવધિ જ્ઞાન ઉપજે. સમ્યક, સમ્યક અવધિ જ્ઞાન, એ સમ્યકની જ વાત છે. અને જેમ જેમ એ વધારે એ પરિણામોથી નિવૃત્તે તેમ મનોપ્રયોગ જ્ઞાન ઉપજે અને છેવટે કેવળ જ્ઞાન પણ ઉપજે. એમ 17 પ્રકારથી ફરીને બીજા 17 પ્રકાર પાછા દર્શન, દર્શન આવરણીના લીધા, અંતરાયના લીધા, એમ કરીને શું એમ 17 પ્રકાર ફરીથી કહીને 17 × 2 = 34 પ્રકાર કીધા. આરંભ પરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળ જ્ઞાન છે ત્યાં સુધી લીધું છે. હવે કેવળ જ્ઞાન છે એ સમજાય એટલે લીએ છે, પણ પ્રયોજન તો સુખ શાંતિનું છે. પરમાનંદ ને પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે, પરમ સુખની પ્રાપ્તિ થાય છે. તો કે આરંભ પરિગ્રહથી તારે શું મેળવવું છે? કે સુખ. અને એ પરિણામોથી નિવૃત્તિને, નિવૃત્તિ થવાથી તને શું મળશે? કે સુખ. પૂરું તારું કલ્પિત સુખ છે એટલે મળવાનું નથી, એ ખરેખર મળવાનું નથી. કેમ કે જેને એ પદાર્થોની પ્રાપ્તિ થઈ તે સુખી ન થયા. અને નિવૃત્તે તો નિરાકુળ સુખની પ્રાપ્તિ થવાની જ છે, એ ગેરંટેડ વાત છે. અને પ્રવૃત્તિનું ફળ કેવળ જ્ઞાન સુધીના આવરણના હેતુપણે કહીને તેનું અત્યંત બળવાનપણું કહી જીવને તેનાથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ કર્યો છે. જીનાગમમાં અને જ્ઞાની પુરુષોએ આવો જ ઉપદેશ કર્યો છે. ફરી ફરીને જ્ઞાની પુરુષોના વચન એ ઉપદેશનો જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઈચ્છે છે. જ્ઞાની પુરુષના વચનમાં આ જ પ્રકારની પ્રેરણા જોવામાં આવે છે કે જીવને આવી રીતે વૈરાગ અને ઉપશમ માલી આવે છે, આરંભ અને પરિગ્રહના પરિણામોથી મુક્ત કરાવે છે. કેમ કે વર્તમાનમાં તો પુણ્ય યોગ હોય તો પરિગ્રહ મળે, ફળ સ્વરૂપે દુર્ગતિ અધોગતિ થયા વિના રહે નહીં. જો જીવ દીર્ઘ દ્રષ્ટિવાન હોય એટલે વિચારવાન હોય તો પહેલા એ જુએ કે મારી ભવિષ્યની ગતિનું શું, મારી અધોગતિનું શું. આ તો મળવું છે તો પૂર્વ પુણ્યના કારણે મળશે, મારી મહેનતને કારણે નહીં, મારી બુદ્ધિને કારણે નહીં, મારી આવડતને કારણે નહીં. પણ મારો મમત્વના આરંભ પરિગ્રહના પરિણામ દુર્ગતિમાં લઈ જશે એ વાત ચોક્કસ છે. પૂરું મળવું, નવું મળવું એ તો પૂર્વકર્મને આધીન છે. સંયોગ થવો નહીં થવો, મળવું એટલે સંયોગ થવો નહીં થવો, તથાપી આમ જ્ઞાની પુરુષના વચનો પ્રેરણા કરે છે આરંપરિક રીતે નિવૃત્ત થવાની, તો પણ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છાદી ભાવમાં મૂંઢ થયેલો એવો જીવ પ્રતિબુજતો નથી, સમજતો નથી. સવારે સમયસરમાં આવ્યું હતું, એક પણ આના નિશ્ચયથી મૂંઢ છે. અહીંયા શું કહે છે કે તો પણ જ્ઞાની પુરુષો ફરી ફરીને કહેતા હોવા છતાં પણ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છા, શેનાથી ઉત્પન્ન થયેલી? અસત્સંગથી. સત્સંગનું મૂલ્યાંકન જ્ઞાનીઓએ અને આગમોએ ઠામ ઠામ કર્યું છે, એવું જ અસત્સંગનો નિષેધ પણ ઠામ ઠામ કર્યો છે. સત્સંગ સિવાયનું બધું અસત્સંગ છે, સત્સંગ સિવાયનો સંગ તે બધો અસત્સંગ છે. સત્સંગ એટલે શું? સતનો રંગ ચડે, સતનો રસ ચડે એવા ભાવો, એવી ચર્ચાઓ જ્યાં થતી હોય તે સત્સંગ. એ સિવાયનું કાંઈ પણ વાતચીત ચર્ચા થતી હોય, ભલે ધર્મને માને બાને સત્સંગને બાને, તો પણ તે અસત્સંગ છે. સંસારના પ્રસંગો તો બધા અસત્સંગ છે જ, એમાં તો કાંઈ વાદવિવાદનો સવાલ નથી. પણ સત્સંગને નામે પણ અસત્સંગ ચાલતો હોય છે. તમે કેમ ભેગા? અમે તો સત્સંગ માટે ભેગા છીએ. તો કે ઉભા રહ્યો, સતનો રંગ ચડે એવું ચાલે છે ત્યાં? અને કઈ રંગ ચડ્યો, રસ ચડ્યો? રંગ એટલે રસ, તો સમજવું કે સત્સંગ છે. જો એ રસ ન ચડે તો તે સત્સંગ નથી પણ અસત્સંગ છે. કેવળ આત્મકલ્યાણ અને આત્મ પ્રાપ્તિના હેતુથી જ જે સંગ ઊભો થાય તે સત્સંગ. જ્યાં સિદ્ધાંતોની ચર્ચા થાય, જ્યાં સત્પુરુષના ચરિત્રોની ચર્ચા થાય, જ્યાં આત્માને શાંતિ મળે, શાંતિની લહેરો ઉઠે એવા પ્રકારના ભાવોની જ્યાં આપલે થતી હોય, એ સત્સંગના પાઠમાં બહુ લીધું છે. કૃપાળુજી લેવું છું થોડુંક ફરીને. જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન ધ્યાનની સુકથા થાય, જ્યાં સત્પુરુષોના ચરિત્ર ઉપર વિચાર બંધાય, નિર્ણય બંધાય, જો આમ સત્પુરુષનું ચરિત્ર છે, આમ સત્પુરુષનું ચરિત્ર, જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય, કેવી રીતે સિદ્ધાંત ચર્ચા એમ નહીં, સરળ વિચારથી, સરળ રીતે શું? આત્માનું કલ્યાણ થાય એ વિચારથી. મિત્ર, એ સિદ્ધાંતો કલ્યાણમાં વિચાર કરે પાછો એમ નહીં શું? અને જ્યાં મોક્ષજન્ય કથન ઉપર પુષ્કળ વિવેચન થાય, આત્માને મુક્ત થાય એના ઉપર ચર્ચા લાંબી ચાલે, વિવેચન લાંબુ ચાલે, એવો સત્સંગ તે આ વિશ્વમાં મહાદુર્લભ છે. કેવો છે? એની બહુ મોટી કિંમત છે. જગતમાં કોઈ પણ પ્રકારના કન્સલ્ટેશનના ચાર્જથી વધારે એની કિંમત ગણવી, નાની પાલખી વાળા નથી, ચાર થી વધારે કિંમત ગણવી. કેમ કે એનું ફળ એવું નથી, તો આર્થિક લાભ થવો હોય તે થાય, અને એ પાછું ગેરેન્ટેડ નહીં. આ તો ગેરેન્ટેડ આત્માને સુખ શાંતિની પ્રાપ્તિ થાય થાય ને થાય. એટલે મહાદુર્લભ છે એમ કીધું. શું કરવા એમ કીધું? મહાદુર્લભ છે કે જાજા ઠેકાણે મળતો નથી. જેમ એવા ઇકોનોમિસ્ટ કહીએ આપણે, તો ડઝન બે ડઝન મળે દુનિયામાં. કેટલા? આખા જગતમાં એવા હાયર ક્વોલિટીના, જેને એમ કહીએ ને કે ભાઈ સલાહકારો, ઇકોનોમિસ્ટ, આર્થિક સલાહ આપે અને આર્થિક ફાયદો કરાવે. થવાનો હોય તો એના પુણ્યના યોગે થાય. પણ અહીંયા ડઝન બે ડઝન એવા એવા સ્થળ નહીં મળે કે તમને એવો સત્સંગ મળે. કે એવા ડઝન બે ડઝન સ્થળ આખા દુનિયામાં પણ મળવા મુશ્કેલ છે. એટલે મહાદુર્લભ છે એમ કીધું. એટલે એની કિંમત વધી જાય છે. એ સિવાય બધું અસત્સંગ છે. અને એ સત્સંગથી, અસત્સંગથી જીવને દુષ્ટ ઈચ્છાઓ થાય છે. એ ભાવમાં જીવ મૂંઢ થાય છે અને જ્ઞાનીઓના વચનથી બૂજતો નથી, પ્રતિબૂજતો નથી, એટલે સમજતો નથી. પ્રગટ આત્મકલ્યાણને બોધનારા એવા વચનોથી પણ એ બોધ પામતો નથી. એનું કારણ શું? અસત્સંગનું બળ વધી ગયું અને સત્સંગનું થોડું ઘણી અસર થઈ હતી એ ધોવાય. અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનો પુરુષાર્થ કર્યા વિના એ ભાવની નિવૃત્તિ કરે તો જ આત્માનું કલ્યાણ થાય. અને નિવૃત્તિ ન કરી હોય તો નિવૃત્તિ કરવાનો પ્રયત્ન કરે એ વિના જીવ આત્મકલ્યાણને ઈચ્છે, એટલે સુખ શાંતિને ઈચ્છે, કે જેનો સંભવ ક્યારે પણ થઈ શક્યો નથી, એ અશક્ય વાત છે. જેનો સંભવ ક્યારે પણ થઈ શક્યો નથી, વર્તમાનમાં થતો નથી અને ભવિષ્યમાં થશે નહીં, ત્રણેય કાળે. એમ કહીને છેવટે અસત્સંગથી દૂર રહેવું એ વાત પાછી સરવાળે કહી છે એમણે. નહીંતર અસત્સંગનું બળ સત્સંગમાં અસર આવવા દેશે નહીં, અથવા આવેલી અસરને રહેવા દેશે નહીં. એ રીતે અહીંયા 506 પત્ર સમાપ્ત થાય છે. ત્યાર પછી ગાંધીજી ઉપરના ઘણા પત્રો છે. અઠ્યાવીસમી વર્ષે પત્ર લખેલો છે. આ સમયમાં ગાંધીજી ડર્બનમાં, એટલે દક્ષિણ આફ્રિકામાં હતા. વિલાયતથી બેરિસ્ટર થઈને આવ્યા પછી મુંબઈમાં એમની પ્રેક્ટિસ ન ચાલી. એટલે મુંબઈની એક પેઢીની બ્રાન્ચ ત્યાં હતી ડર્બનમાં, એમાં એમણે નોકરી મેળવી હતી. અને કેન્ડરબન ખાતે એ રહેતા હતા. એ હિસાબે જવાનું થયેલું, ડરબન જવાનું કારણ એ છે. ત્યાં પછી બ્રિટિશનું રાજા એમ હિન્દુસ્તાનમાં પણ હતું અને દક્ષિણ આફ્રિકામાં પણ બ્રિટિશ એમ્પાયર જ હતું. એટલે ત્યાં લડત ઉપડી હતી કાળા ગોરાની, કેમકે ગોરા લોકો ભલે સંખ્યાએ ઓછા હતા પણ કાળા માણસોને અન્યાય બહુ કરતા હતા અને ત્યાં તો અપસી લોકો વધારે કાળા, એટલે ત્યાં લડત ઉપડી હતી અને અન્યાય થતો હતો. એટલે એ અન્યાય સામે એમનો આત્મા થોડોક બંડ પોકારે એવો હતો, એટલે એમણે ત્યાં લડાઈ શરૂ કરી હતી, અહિંસક લડાઈ શરૂ કરી હતી. હિંસાની લડાઈમાં તો ન જીતે, કેમકે સત્તાવાળા પાસે હથિયાર ને પોલીસ ને બધું હોય, પ્રજા પાસે શું હોય, હથિયાર ક્યાંથી હોય? સામાન્ય પ્રજા, ગરીબ પ્રજા, બધે હિન્દુસ્તાનમાં ગરીબ પ્રજા ને ત્યાં આફ્રિકામાં પણ આ લોકો ગરીબ પ્રજા શું. એટલે એમણે અહિંસક લડાઈ ઉપાડી હતી, અહિંસક લડાઈમાં ભલ ભલા હારી જાય. એટલે અમે તો બુદ્ધિવાળા બહુ પાછા એ સમજી ગયા કે આ માણસ આપણને ભારે પડશે, હિન્દુસ્તાનનો માણસ તપાસ તો બધી કરાવડાવે, હિન્દુસ્તાનનો માણસ છે, અહીંયા આગ લગાડી પછી હિન્દુસ્તાનમાં આગ લાગશે. આની તો જો અહીંયા એ સફળ થશે તો હિન્દુસ્તાનમાં ઉપાડો લેશે અને આપણું બહુ મોટું રાજવી જશે. એટલે એમણે ગાંધીજીને ના માણસનો બહુ અભ્યાસ કર્યો, કોણે, અંગ્રેજ લોકોએ, કે આ માણસ નબળી કડી હું અને કેવી રીતે ફસાવાય, નબળી કડી થી કેવી રીતે ફસાવાય. જો લોભી હોય તો પૈસા આપે, માની હોય તો માન આપે, બે બે મુખ્ય ગુણ કામ કરે છે. આમાં તો ક્રોધ નો કોઈ ઉપાય નથી, માયા નો કોઈ ઉપાય નથી. તો ગાંધીજી લોભી નહોતા બહુ, કઈ તે હિન્દુસ્તાનમાં તંગડી એને કઈ પરિગ્રહ નથી કર્યો, તંગડી પહેરીને ફેર્યા છે. તંગડી એટલે ટૂંકું ધોત્યું, થોડુંક ઊંચું ઠેઠું ગયું નહીં, પોતળી પણ કે તંગડી કે, પણ માનના લાલચુ હતા. એટલે શું કર્યું ત્યાં લોકોએ ખબર છે, એકવાર એની સાથે મીટિંગ કરી છે કેટલાક અંગ્રેજોએ, એમાં ખાસ કરીને પાદરીઓને બોલાવ્યા, તમે તો બહુ ધર્મબુદ્ધિ વાળા માણસો માણસ લાગો છો, સિદ્ધાંતવાદી માણસ છો તમે, તમે સિદ્ધાંત માટે લડો છો, રાજ્ય તો પછીની વાત છે પણ પહેલું તમારે સિદ્ધાંતનો જ વાંધો છે. જો તમે ક્રિશ્ચિયન થઈ જાઓ, બાઇબલ લઈ જાઓ તમે વાંચો, કેવા સરસ સિદ્ધાંતો અમારા છે ખ્રિસ્તી ધર્મના, માનવ માનવ વચ્ચેના પ્રેમની ઈસુએ કેવી વાતો કરી છે અને કેટલી અહિંસા પાડી છે, એને એને ખીલા મારી દીધા તો પણ એને કોઈના પ્રત્યે ક્રોધ કર્યો નથી. ઈશ્વર સદબુદ્ધિ આપો, ખીલા મારનારને પણ સદબુદ્ધિ આપો. હાથે પગે ખીલા મારી દીધા હતા, આવા એ પ્રેમાળ હતા, આવા એ અહિંસક હતા. તમે પણ એવા જ છો કે માનમાં નાખ્યા. અને જો તમે અમારા ધર્મની દીક્ષા લઈને પાદરી થાવ તો એક દિવસ આવે કે તમે પોપ થાવ, પોપની ખુરશી ખાલી પડે તો તમને અહીંયા સ્થાન મળે એવા તમે છો. પોપ એટલે શું? કરોડોના કરોડો ખ્રિશ્ચિયનોનો રાજા, ગાદીપતિ, ઈશ્વર. એટલી સંખ્યા ખ્રિશ્ચિયનોની છે, સૌથી વધારે જો આખા વિશ્વમાં સંખ્યા વધારે હોય તો ખ્રિશ્ચિયનોની અને મુસલમાનોની છે. તમે તો પોપ થઈ જાવ કે ગાંધીજી પીગળવા માંડ્યા, અંદર ઓગળવા માંડ્યા, છોડા ઊંધાણા, થવું કે ન થવું, થવું કે ન થવું, થવું કે ન થવું, પછી કૃપાળુદેવને પત્ર લખ્યો, એમને એના પર વિશ્વાસ હતો, બચી ગયા. એ ક્રિશ્ચન થતા બચી ગયા. એમની જિંદગીમાં બહુ મોટું કામ થયું. નહીતર આ હિન્દુસ્તાન આઝાદ ન થયો હોત અને આફ્રિકા આઝાદ ન થયો હોત અને કેટલા ક્રિશ્ચિયનો એની પાછળ થયા હોત એનો કોઈ હિસાબ ન રહ્યો હોત. શું બચી ગયા એ કૃપાળુદેવને કારણે. લાલચ આપી હતી પોપ થવા સુધી ની લાલચ આપી હતી.
નોકરી ગયા હતા એમના આખું ધર્મગ્રંથ મુસલમાનો આપીને કહ્યું હતું કે તમે આ રીત સ્વીકારો આવે છે.
અચ્છા અચ્છા ગાંધીજીની આત્મકથામાં આવતો બરાબર. પુત્ર એક મળ્યું છે આધી એટલે આધાર લઈને ઉત્પન્ન થતા પરિણામો. અન્ય પદાર્થનો આધાર લઈને ઉત્પન્ન થતા પરિણામોમાં ઉપાધિ છે અને નિજ પદાર્થનો આધાર લઈને ઉત્પન્ન થતા પરિણામોમાં સમાધિ છે. આધી એટલે આધાર લઈને ઉત્પન્ન થતી પરિણામની ક્રિયા તે આધી. આધી ઉપાધિ સમાધિ વ્યાધિ આ બધા શબ્દોમાં મૂળ આધી શબ્દ છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ એટલે આત્માની શાંતિ છે નાશ પામે, હાનિ પામે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવ રૂપ થાય છે, એટલે બીજાનો દાખલો દેવાની જરૂર નથી. જેમ જેમ જીવ ઉપાધિ ગ્રહણ કરે તેમ તેમ એની આકુલતા વધે અને શાંતિ હણાય, એ બધાને અનુભવમાં આવી વાત છે. બહુ સમજાવવાની જરૂર નથી. જો કઈ પણ આ સંસારના પદાર્થનો વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં, કેમ કે માત્ર અવિચારે કરીને તેમાં મોહ બુદ્ધિ થાય છે. શું કહે છે? જો કઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે તો એટલે તટસ્થ રહીને વિચાર કરવામાં આવે તો વૈરાગ એટલે અનાસક્ત પરિણામ થયા વિના રહીએ ને, કેમ કે સંસારના કોઈ પદાર્થોમાં સુખ નથી અને સુખ પ્રાપ્ત કરાવે એવો કોઈ ગુણ પણ નથી. એટલા શક્તિ ઉડી જાય એને નામ વૈરાગ્ય છે. માત્ર જીવને અવિચારે વિચારથી નહીં, એનું નામ અવિચાર, તટસ્થ વિચારથી નહીં પણ પ્રેજ્યુડિશિયલ થિંકિંગ, પૂર્વગ્રહ રૂપી થિંકિંગ, આ રંગ સારો આ રંગ સારો નહીં, આ ચીજ ખાવામાં સારી આ ચીજ ખાવામાં સારી નહીં, આ ગંધ સારી આ ગંધ સારી નહીં, આ અવાજ સારો આ અવાજ સારો નહીં, આ બધા પૂર્વગ્રહ છે, એનું નામ અવિચાર વિપણું છે. પદાર્થ એવો કોઈ નથી, સારો ખરાબ કોઈ પદાર્થ છે નહીં. માત્ર અવિચારે કરીને તેમાં મોહ બુદ્ધિ રહે છે, મોહ સહિતનો અભિપ્રાય. એટલું કહ્યા પછી જે છ પદની વાત પોતે આત્મસિદ્ધિમાં કરી છે એ વાત એમણે અગાઉ પણ કોઈ કોઈ પત્રોમાં કોઈ કોઈ મુમુક્ષુઓને લખી છે અને એ છ પદની સંકલના એમની વિચારધારામાં ઘણા વખતથી હતી. સુભાગભાઈએ જ્યારે વિનંતી કરી કે કોઈ એવી વાત કાવ્ય રૂપે લખી દો તો હવે હું વાંચી તો શકતો નથી, આંખે ઝાંખપ આવી છે, કંઠસ્થ કરી લઉં, આપના વચનામૃતો કાવ્ય રૂપે આવે એટલે, કેમ કે એમને ખબર હતી પોતે કવિ છે મહાકવિ છે, કાવ્ય રૂપે જો લખી દો તો હું કંઠસ્થ કરી અને આપના વચનોને વાગોળ્યા કરું ને એનો રસ લીધા કરું. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે, તેથી તે નિવૃત્ત થઈ શકે છે. તેને વિવેક જ્ઞાન અથવા સમ્યક દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રીજીને નિરૂપણ કર્યું છે ભગવાનની દિવ્યધ્વનિમાં. એમણે આ વાત સાંભળેલી કે શ્રીજીને આમ નિરૂપણ કર્યું છે કે આ છ પદ છે સમ્યક દર્શનના સર્વોત્કૃષ્ટ નિવાસસ્થાન છે. છ પદના પત્રમાં શું કીધું? સર્વોત્કૃષ્ટ નિવાસસ્થાન સમ્યક દર્શન લીધા છે. આપણે આના ઉપર સ્વાધ્યાય કોબામાં થયો હતો, ત્રણ દિવસ છ પ્રવચનો થયા હતા. એને ટેબ ઉપરથી ખેમજીભાઈ ઉતારી નાખ્યા છે. અત્યારે પ્રેસમાં કામ ગયું છે, નાનું પુસ્તક બહાર પડશે. એમ શ્રીજીને નિરૂપણ કર્યું છે. જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે, અને એ ભગવાને જે એનું નિરૂપણ કર્યું છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય આ છ પદ યથાર્થ પ્રકારે અંગીકાર કરવામાં આવે તો જે સમ્યક દ્રષ્ટિ થઈ જાય. કેમ કે એમાં મોક્ષનો ઉપાય પણ છે, એ સમ્યક દર્શન જ છે મોક્ષનો ઉપાય તો. અને આત્મા છે, એ આત્માની શુદ્ધ સત્તાને સ્વીકારે એ સમ્યક દર્શનનું જ કાર્ય છે. એટલે સમ્યક દર્શનના નિવાસસ્થાન રૂપે છ પદને ગણાવ્યા છે ભગવાને. હું કહું છું એમ નહીં, એમ કે છે શ્રીજીને નિરૂપણ કર્યું છે અને તે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરીને અભ્યાસ કરવા યોગ્ય છે. એ મુમુક્ષુની ભૂમિકાનો વિષય ભગવાનની વાણીમાં આવેલો એમ કે છે. પૂર્વના પ્રયાસ પછી એ છ કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે. કોઈ પૂર્વ સંસ્કારી જીવોને કીધા વિના પણ આ છ પદના વિચારો આવવા માંડે છે કે આત્મા છે, આત્મા નિત્ય છે, અનિત્ય છે, શું છે, કે કર્મને વાંધે છે, કર્મને છોડે છે, ભોગવે છે, અને મોક્ષ થાય, મોક્ષનો ઉપાય હોય, આ બધી વાતોનો વિચાર પૂર્વ સંસ્કારથી કોઈ જીવને ઉત્પન્ન થાય છે, અથવા સત્સંગના આશ્રયથી વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે. જેને પૂર્વ સંસ્કાર ન હોય એને આ છ પદના વિચારો સત્સંગનો આશ્રય કરવાથી, સત્સંગમાં બેસવાથી નહીં, સત્સંગનો આશ્રય કરવાથી, એટલે સત્સંગમાં જે વાત આવે પોતાના કામની આવે તેનું ગ્રહણ કરે ત્યારે એને સત્સંગનો આશ્રય કર્યો એમ કહેવામાં આવે છે. પછી બહુ સરસ પેરેગ્રાફ આવે છે. અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ નિત્યત્વ અને અવ્યાબાધ સમાધિ સુખ ભાનમાં આવતું નથી. અનિત્ય પદાર્થ એવો પોતાનો દેહ કઈ કરવાનો છે, આયુ સુધી સંયોગ છે, અને બાકીના દેહના સંબંધીઓ બધા અનિત્ય પદાર્થો, દેહની અનુકૂળતાના સંયોગો એ બધા અનિત્ય, પૈસા વગેરે, એના પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે, મોહબુદ્ધિ એટલે સારાપણું અને પોતાપણું, એ પદાર્થો સારા છે, મને સારા લાગે છે, મને ગમે છે અને એ મારા છે, એવી મોહબુદ્ધિને લઈને જીવને આત્માનું ત્રિકાળી અસ્તિત્વ ભાસતું નથી. કેમ કે અનિત્ય પદાર્થમાં પણ બુદ્ધિ થઈ પોતાપણાને, એટલે અસ્તિત્વ ભાસતું નથી, હોવાપણું ભાસતું નથી, એ અસ્તિત્વ નિત્ય છે, ત્રિકાળી છે એવું ભાસતું નથી, અને એ અવ્યાબાધ છે, એને કોઈ અસ્તિત્વને કોઈ બાધા ન પહોંચાડી શકે, ખલાસ ન કરી શકે, નાશ ન કરી શકે, અને આત્મામાં જે નિરાકુળ સુખ છે, શાંતિ અને સુખ છે, સમાધિ સુખ છે, આવું કાંઈ ભાનમાં આવતું નથી. શું વાત કરી, જે સમ્યક દર્શન અને આત્મજ્ઞાન થવાથી જીવને પોતાનું અસ્તિત્વ નિત્યત્વ સમાધિ સુખ એનું ભાન થાય, તે ભાન કેમ થતું નથી? અનિત્ય પદાર્થમાં મોહ હોવાને લીધે, બીજું કોઈ કારણ નથી. એટલે અહીંયાથી પેલા મોહ ઉડાડે ને અહીંયાથી આસક્તિ ઉડાડતો. આપણા કલકત્તામાં શું ભાઈ ચિંતા જ આયુષ પૂરું થઈ ગયું ને, સોફા ઉપર બેઠા બેઠા વિયા ગયા. તાવ આવતો હતો 2-3 દિવસ થી. તે દિવસે તો પરિણામ સારા હતા. સવારથી કેસે સાંભળતા હતા અને લખતા હતા, એવું જ બધું કરતા હતા બેડરૂમમાં બેઠા બેઠા. છૂટા છૂટા સાંભળે બોલ બેઠા હતા તો લખવા માંડ્યા. અક્ષર બહુ સારા હતા. કેસેટ ઉપરથી લખે રસ ભરવા માટે. છેલ્લે છેલ્લે 4-5 પાના લખ્યા હતા. છેલ્લે દિવસે મને બતાવ્યો, જુઓ આ છેલ્લે તમારો સ્વાધ્યાય જે કેસેટમાં ચાલ્યો નહીં લખેલો હશે કે એમને આ પત્ર ઉપરનો, આ પત્ર ઉપરનો. થોડાક બેચેની વધી, પ્રસવો થવા માંડ્યો એટલે બહાર આવી ગયા બેડરૂમને. સોફા ઉપર બેઠા ગંજી કાઢી નાખ્યો, પ્રસવો બોળે. વાત કરતા 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 બેઠા બેઠા આવી ગયા. પછી એમના એમને ત્યાં સ્વાધ્યાય આ વખતે ઘણા દિવસથી એમના ઘરે સગા સંબંધી આવ્યા હતા એમના પિતાશ્રીને બીજા ત્રીજા. અને ઘરવાળાને ખાસ એમ હતું કે અહીંયા સ્વાધ્યાય થાય તો છે. કે છે કે જીવને અનુકૂળ સંયોગો, લાખો કરોડો રૂપિયા હોય, મોટો ધંધો ચાલતો હોય, બધી અનુકૂળતા હોય, ઘરમાં બધા કીધું માનતા હોય, નાના મોટા બધાય, આમ બધું વાતાવરણ સારું હતું. હવે એમાં વિરાગીને અનાશક્તિ કેવી રીતે આવે, કેવી રીતે આવે? વધારે દુઃખ તો એમના પત્નીને અનસુયાબેનને જરા વધારે લાગે, એ સ્વાભાવિક છે. જુઓ અત્યાર સુધી આસક્તિના પરિણામ તોડી નહીં શક્યા હો. અનુકૂળતા બધી બહુ સારી, પણ હવે આ પ્રસંગે એક આવ્યો છે કે તમને ક્યાંય રસ નહીં આવવા દે. સંયોગો ના એ છે, ઘરમાં રાત રચેલું કુટુંબ પરિવાર બધા બાકીના એના છે, પણ એક જણની ગેરહાજરી એવી રીતે અચિંતિત થઈ ગઈ, શું વિશેષ માનગી વિના ધક્કો લાગ્યો. કેમ કે અનિત્ય પદાર્થમાં મોહ બુદ્ધિથી નિત્યતા સ્થાપે છે જીવ. શું કરે છે કે જાણે આ સંયોગ મને મટવાનો જ નથી. હવે અત્યારે જે અનાશક્તિના પરિણામ ઉત્પન્ન થયા છે એ દુઃખ ગર્ભિત વૈરાગ્યમાં નહીં લઈ જતા. આપણે તો કૃપાળુદેવના વચનો, જ્ઞાની પુરુષોના વચનો આપણી પાસે છે, બહુ મોટી દવા છે આપણી પાસે. જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં આ પ્રસંગને ફેરવી નાખો તો જે આશક્તિ અનાશક્તિ ઊભી કરવી હોય એ અત્યારે સહેજે સહેજે થઈ ગઈ છે. ઊભી કરવામાં પરિશ્રમ પડે એવું છે, પરસેવો ઉતરી જાય એવી વાત છે. અત્યારે ક્યાંય પરિણામ નહીં લાગે તમારે, ક્યાંય ગમશે નહીં, ઘર ખાલી ખાલી લાગશે. ભલે આ બધા છે તો આત્મકલ્યાણમાં વાળી ગયો આ ઉદયને, પણ આ ઉદય છે, સંયોગો બધા ઉદય છે. જ્ઞાનીઓ બધા ઉદયને આત્મકલ્યાણમાં વાળે છે. હું જે મુક્ષ ને જ્ઞાની થવું હોય એને એમ જ કરવું જોઈએ, એક જ પોલિસી છે, પોલિસી બે નથી. એ વિષય ઉપર ઠીક ઠીક સ્વાધ્યાય ચાલતો રહો, વૈરાગ્ય અને અનાશક્તિ ઉપર. એ અનિત્ય પદાર્થોની મોહ બુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, એવી એકતા ચાલી આવે છે કે તેનો વિવેક કરતા કરતા જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, પછાડો ખાવી પડે છે એમ કે છે. મૂંઝાઈ મૂંઝાઈને પાછું વળવું પડે એટલે પછાડો ખાવી પડે છે. અરે આ મારો મારી ચીજને આમ થાય છે, આ મારી ચીજને આમ થાય છે, ઠેકાને પડતું નથી. મૂંઝાઈને પાછું વળવું પડે છે. એ સંયોગો ઉભા હોય અને જીવને એની આસક્તિ તોડવી હોય પરસેવો ઉતરી જાય એવો વિષય છે. અને તે મેવગ્રંથી છેદવાનો વખત આવવા પહેલા એ વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણી ઘણી વાર બીનો છે. જીવ શું કર્યો, હારી ગયો છે. ભૂતકાળમાં અનેક વાર હારી ગયો છે અને અનંત કાળ ખાઈ દીધો. કેમ કે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે અત્યંત પુરુષાર્થ વિના, તીવ્ર પુરુષાર્થ વિના અલ્પકાળમાં છોડી શકાય નહીં. થોડા કાળમાં એને જીતવું હોય તો બહુ મહેનત પડે છે, બહુ પુરુષાર્થ માંગે છે. નાનીને શું કરવા, નાની પણ નમે છે કે એનો પુરુષાર્થ જોઈને નમે છે. તો ઓહો, આવો પુરુષાર્થ કરીને જ્ઞાની થયા. જ્ઞાન દર્શન, જ્ઞાન દશાતી ને કી પહેચાની, શાંત દશાતી ને કી પહેચાની, કરે કર જોડી બનારસી વંદન. બનારસીદાસ જ્ઞાની હતા, તો કે હું વંદન કરું છું. કેમ કે અશાંતિના નિમિત્તો મળવા છતાં એને શાંતિ કરી નથી, એને શાંત દશા જોઈને નમસ્કાર કરું છું. અને મિથ્યાત્મ અજ્ઞાનનું એને નિકંદન કાઢ્યું, અને જીનેશ્વરના લઘુનંદન થઈ ગયા. ત્રીજું સંકેત થાય ત્યારે, ત્યાં સુધી દર્શન માં ઉભો છે અને અનંતાનંદી ઉભો છે. છેલ્લા સમય સુધી પરમાર્થ નિર્વિકલ્પ સમ્યક દર્શન ના પ્રથમ સમય પહેલા બધું ઉભું છે. શું કહે છે, માટે ફરી ફરી સત્સંગ, સત્શાસ્ત્ર અને પોતામાં સરળ વિચાર દશા કરીને, સરળ વિચાર દશા એટલે આત્મકલ્યાણના દ્રષ્ટિકોણથી વિચાર કરીને તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે, પરિશ્રમ કરવો યોગ્ય છે, પુરુષાર્થ કરવો યોગ્ય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી, અને એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશયો છે એ ધીરજ અને વિચારથી શાંત થાય છે. આમાં ક્યાંક ક્યાંક શંકા પડશે તને, પહેલાં તો તને શંકા પડશે, ધીરજ રાખવો અને એનો સરળતાથી વિચાર કરવો, તો એ સંશય શાંત થાય છે. અધીરજથી અને આડી કલ્પના કરવાથી, સરળ નહીં પણ આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે. હિત છૂટી જશે, અહિત થઈ જશે. અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસાર પરિભ્રમણનો યોગ રહ્યા કરે છે. ક્યાં વાત લઈ આવ્યા, પરિભ્રમણ ઉપર વાત લઈ આવ્યા. આડી કલ્પના કરવી નહીં, અધીરજ એટલે ખોટી ઉતાવળ કરવી નહીં, એટલે ઓવર એસેસમેન્ટ કરવું નહીં ક્યારે, નહીતર પોતાના હિત, પોતાનું હિત છૂટી જશે. હિતનો ત્યાગ કરવો પડશે એટલે હિત છૂટી જશે. અને અનિત્ય પદાર્થનો તો રાગ છે, સંયોગનો તો જીવને રાગ છે, એ કારણે ફરી ફરીને સંસાર પરિભ્રમણનો યોગ રહ્યા કરે છે. કાંઈ પણ આત્મવિચાર કરવાની ઈચ્છા તમને વર્તે છે, ગાંધીજીને લખે છે કે તમને આત્મકલ્યાણની ઈચ્છા કાંઈક થોડા ઘણા અંશે વર્તે છે એમ જાણીને ઘણો સંતોષ થયો છે. મુમુક્ષુ જીવને કેટલો રિસ્પોન્સ આપે છે. ગાંધીજી અન્ય મતી હતા, વૈષ્ણવ હતા, અને સવારમાં એમનું પ્રિય પદ વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીર પડાય ધ્યાન કરે, નરસિંહ મહેતાનું છે. માર્ગાનુસાર થયા ને એનું પદ બોલે છે, પર દુખે ઉપકાર કરે તને મન અભિમાન ના આણે રે, સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે, વાત કાચ મને નિશ્ચળ રાખે ધન ધન જનની તેની રે. બધા નાનપણમાં અમારા ગ્રાન્ડફાધર બોલાવતા, બોલ 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 છોકરાનું બેડે બોલાવતા, એટલે કંઠસ્થ થઈ ગયેલો એ વખતે. ભણે નરસિંહો એની કંઈક આવે છે, દર્શન કરતા કુળ 71 તાર્યા રે, એને વૈષ્ણવજન કહીએ. વૈષ્ણવજન કેવા, વૈષ્ણવજન એટલે ખરો વૈષ્ણવ હોય તો કેવો આદર્શ વાળો હોય. એ નરસિંહ મહેતાએ એ પદમાં ઉતાર્યું છે. કે છે કે એથી મને ઘણો સંતોષ થયો છે. એ સંતોષ થવામાં મારો કઈ સ્વાર્થ નથી, માત્ર તમને સમાધિને રસ્તે, તમે સમાધિને રસ્તે ચડવા ઈચ્છો છો, આત્મશાંતિનો રસ્તો ગોતો છો, તેથી સંસાર ક્લેશથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે, સંસારના દુઃખો તમને છૂટી જશે. એવા પ્રકારનો સંભવ દેખીને એક તો જ્ઞાનીનો યોગ થાય નહીં. એમાં જ્ઞાનીનો યોગ થાય અને આત્મકલ્યાણની ઈચ્છા રહીએ તો બહુ મોટી વાત કહેવાય. એવો કોઈ પ્રકાર જોઈને ગાંધીજીને એમ લખે છે કે આવો સંભવ દેખીને જો તમે સંસાર ક્લેશથી નિવર્તો, આત્માને શાંતિના રસ્તે ચડો, તો એવો પ્રકાર જોઈને મને સ્વભાવે જ શાંતિ, સ્વભાવે જ સંતોષ થાય છે. કોઈ સ્વાર્થથી નહીં, સ્વભાવે જ મને સંતોષ થાય છે. જ્ઞાનીઓનો એવો સ્વભાવ છે, એ જ વિનંતી છે. આત્મ સ્વરૂપે પ્રણામ એમ કરીને ગાંધીજીનો પત્ર અહીંયા સમાપ્ત કર્યો છે. ના, નિશ્ચયાત્મક નથી, પણ જો તમે ઈચ્છો છો અને એ ઈચ્છામાં તમે આગળ વધો તો સંસાર ક્લેશથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે. થયું શું, યોગ તો કૃપાળુદેવનો બહુ સારો થયો. એમને વિશ્વાસ હતો એ પણ બહુ સારો મુદ્દો હતો. શું કન્સિડર કરવા જેવી વાત હતી. એમાં એ જે રાજકારણમાં ચડી ગયા, રસ્તો બદલાઈ ગયો, લૌકિક ભાવની વિશેષતા થઈ ગઈ અને રાજકારણમાં નેતા થઈ ગયા, એવું કોઈ યોગ છે એમના પૂર્વ લોકો માન બહુ આપે, માનના પાછા પોતે કામી હતા. લઈ નાખી ચડી ગઈ બીજી. એટલે એ જે જ્ઞાનીના સંઘમાં નિરંતર રહીને આત્મકલ્યાણના રસ્તે આગળ વધવું જોઈએ, એ રસ્તો બીજો ફંટાઈ ગયો. આમ થઈ ગયું. એ વખતે કાંઈક ઠીક લાગ્યું લોકો, પણ હવે પોતે આગળ ન વિધાન, બીજે રસ્તે બી આ ગયા. શું થાય, સ્વતંત્ર છે એ તો. જ્ઞાનીને કાંઈ સ્વાર્થ નથી. તો જરાક સારા ભાવ દેખે તો એને રિસ્પોન્સ આપીને એને આગળ વધારે, ભાઈલો આવી રસ્તે આગળ વધે, આગળ વધે, આગળ વધે, વધી આગળ વધે એમ કરે. ન વધે તો વધે તો